કઈ કઈને સમજાવતા રાજા બોલે છે કે થોડાક દિવસ જવા દે, ભરત પહોંચે એટલે વિધિ વિધાન પૂર્વક વાતે ગાતે ભરતને જ યુવરાજ બનાવીશું. પણ એક મારી વાતમાં એ કહી વાત મોહી દુઃખ લાગે, તારો આવેશ, તારો દુઃખ, તારો આક્રોશ સમાવવા માટે મેં પ્રયત્ન કર્યો, પણ મારી એક પીડા છે, મારું એક દર્દ છે, એક વાત ઉપર મને જબરદસ્ત દુઃખ લાગ્યું છે. બરાબર સર, જે બીજું વરદાન માંગ્યું છે ને એ બહુ જ વિકટ છે, બહુ અઘરું માંગ્યું છે, અસમંજસ, દ્વિધાયુક્ત છે, અને મારી દ્વિધાને, મારી જે સમસ્યા છે એને તું એક જ દૂર કરી શકું એમ છું. અજહુ કહો, અજહુ દહત હૃદય જરત જે તે આચા, તે જે બીજું વરદાન માંગ્યું ને એનાથી મારું હૃદય આમ બળે છે, મારું હૃદય ભડકે બળી રહ્યું છે. અજહુ હૃદય જરત તે આચા, એ તે જે માગ્યું ને એની ઝાળ લાગી પાંચ, એમ દાજે માણસ ઝાળ લાગી જાય એમ ઉભા હોય ત્યાં એક પવન નું ઝોકું આવ્યું અને અગ્નિ ની ઝોળ આમ નમે અનુભવે ત્યાં સુધી એમ ઝાફોટ મારી જાય એમ કઈકે એના વચનના પવન થી દુઃખની ઝોળ એમ ઝપટી ગઈ, એવો દાહ છે, એવી પીડા છે કે બસ એક કહેવા માત્રથી માણસ, બોલવા માત્રથી માણસ દજાઈ જાય. એનું બોલવું કેવું ગરમ લાગે જેવું છે, એના બોલવાની અંદર કેવી આગ ભડકતી હશે, કઈ કઈની વાણીમાં કેવી આગ, કેવો ભડકો હશે કે રાજાને પણ દજાડી જાય. બરદુ સર અસમંજસ માગા, એ બાત મોહી દુઃખ લાગા, બહુ દુઃખ લાગ્યું છે. અને એ જ અજહુ અત્યારે હમણાં મને હૃદય જરત એ ઝોળ લાગી છે, એને કારણે મારું હૃદય બળી રહ્યું છે, દાચી રહ્યું છે. રીસ પરિહાસ, શું તારું એ બોલવાનું ઝોળ જેવું, આગ જેવું બોલવાનું એ તારું રીસાઈને બોલી છો? ક્યાંક માણસને આદત હોય રીસાવાની પછી મનાવાની, રીસાવાની મનાવાની, એમ ખાલી ખાલી આમથી આમથી રીસાઈ હોવ અને આ બોલી હો તો કે પરિહાસ, ક્યાં કઈ વિનોદ તો નથી કરતી? ઘણી વાર વિનોદ થાય એમ એકદમ આજકો પણ વિનોદ અઘરો પડી જાય, બહુ ભારે પડી, એવા ઘણા દાખલા છે કે જે એમ કહ્યું હોય મશ્કરી કરવા ખાતર કે તારા પતિ તો વિદેશ જતા રહ્યા અને પાછા નથી આવતા, હે કરીને પેલી મૃત્યુ પામે, પછી ભારે પડી જાય, મોટી કિંમત ચૂકવવી પડે એટલી હાસ્ય વિનોદની. એમ રીસ પરિહાસ, આ હાસ્ય વિનોદ છે કે તું વાસ્તવિક બોલી રહી છું એ કે પેલું તો હજુ રાજાને વિશ્વાસ નથી પડતો કે કઈ કઈ આવું કરે જ નહીં, આવું બોલે જ નહીં. કારણ હમણાં કઈ કઈ નો જે જૂનો સ્વભાવ છે, આજે જે બોલી રહી છે જે છે એના પહેલાનો જે સ્વભાવ છે એ રાજા જાણે છે કે તું આવી છું જ નહીં, તું આવું કહું જ નહીં, આવું કરવું જ નહીં, છતાંય અત્યારે આ વાત હાસ્ય મજાક વિનોદ છે કે પછી સાચું, ખરેખર સાચું છે, સાચે હિ સાચા, વાસ્તવિક ખરેખર સાચું છે જે હોય તે કે કહો. અને કે રામનો ગુનો શો, એને શું અપરાધ કર્યો તારો કે આજે એને વન આપી રહી છું, વનવાસમાં મોકલી રહી છું, કોઈ ગુનો તો હશે ને કોઈક અપરાધ તો હશે, કોઈ કારણ હશે તો કારણ વગર એમને ઘર મા બાપ દીકરાને ઘરની બહાર ક્યારે કાઢી મૂકે. કઈક ગુનો કર્યો હોય, કઈક ખોટું કર્યું હોય, કઈક તોફાન કરીને આવ્યો હોય, ઘરમાં ના બેસવા દે, ઘરની બહાર કાઢી મૂકે. તો રામનો શું અપરાધ, કયો ગુનો કે તું આ સજા આપી રહી છું? કે કહું તજ રોષ, પહેલી એકવાર શાંત થા. ગુસ્સામાં ને ગુસ્સામાં માણસ કયો બકવાસ કરે છે, કયો નિર્ણય લે છે, શું કરે છે, કશી કદાગમ ના હોય. કારણ માણસ પોતે પોતાને આધીન નથી હોતો, પણ એ ક્રોધને વશ વિવશ થઈ ગયેલો હોય. એટલે ક્રોધને આવેશ વખતે પોતે શું બોલે છે, શું કરે છે, કયો નિર્ણય લે છે, એને પોતાને ભાન નથી રહેતું. જેમ પીધેલો માણસ, એને પોતાની જાતની કશી નિયંત્રણ જ ના હોય, પોતાની જાતને કઈ ખબર જ ના. ક્રોધ પણ એવો છે. કામ ક્રોધ તથા લોભ તસ્માદ એતત્ત્રયમ ત્યજેત ત્રિવિધમ નરકસ્ય દ્વારમ. આ ત્રણ નરકના દ્વાર છે, કામ ક્રોધ અને લોભ. એ આવેશ આવી જાય ને, માણસ આંધળો થઈ જાય, પોતાની એની બુદ્ધિ બેર મારી જાય. ગમે એટલો વિદ્વાન ને ગમે એટલો બુદ્ધિશાળી ભણેલો હોય ને, પણ જયારે આ ત્રણ આવે ને, ત્યારે એની બુદ્ધિ એને વિચાર શક્તિ કુંઠિત થઈ જાય. કશું જ ના, બુઠ્ઠું ચપ્પુ લઈને પછી શાક સમારવા બેસો તો થાય કશું, ફેંકી દેવાનું મન થાય, કંટારો આવે, કશું કપાતું ના કે વઢાતું નથી એમ બોલે ને, અને ફેંકી દે પછી. એમ કહું તજી રોષ રામ અપરાધ. આવેશ છોડ, ગુસ્સો છોડ. ગુસ્સામાં કશું જ સત્ય હોતું નથી, કશું સત્ય બોલાતું નથી. એટલે પહેલા માનસિક રીતે સ્વસ્થ થા. તજહ રોષ, શાંત. ગુસ્સો છોડીને પછી હળવાશથી જો ગુસ્સામાં જયારે બોલશે ને, ત્યારે જીભ પણ જલ્દી નહીં ઉપડતી હોય, આમ બોલવાની અંદર પણ લોચા ભરે. કેમ કે ગુસ્સો એટલો બધો આવેશ છે કે એને જીભને બોલવા દેતી નથી, મગજને વિચાર કરવા દેતી નથી, અને પોતાની જાતે નિર્ણય લેવા દેતો. આ આવેશ છે. એટલે રાજા તો ધીર છે, ગંભીર છે, ઠરેલ છે. પુરુષનામાં ઠરેલપણું હોય, પણ કઈ કઈ ના ઠરેલપણું હજુ નથી આવ્યું, ભલે રાણી થયેલા છે. એટલે કે છે, ગાડી જરા શાંત થા, તજહુ રોષ, જરા શાંત થઈને. કોઈ સજ્જન માણસ હોય, એની સામે કોઈ આંગળી ઊંચી ના કરી હોય એના જીવનમાં, અને કોક એને ગુસ્સે આવીને એની સાથે ઝઘડવા બેસે, ત્યારે ભાઈ ઉભો રે, આ માણસ એક પ્રતિષ્ઠિત છે, ખૂબ જ આબરુ અને ઇજ્જત વાળો માણસ છે, એ કોઈ દિવસ આવું કરે નહીં. પણ કદાચ તને એમ લાગ્યું તો એનું કારણ તો કે શું છે, આ માણસે શું કર્યું, એમ આપણે એનું શાંતિથી પૂછ્યું. આ માણસ આવો હોય જ નહીં, આવું કરે જ નહીં, છતાંય કદાચ થઈ ગયું તો મને કહે. તજી રોષ કહું રામ અપરાધ. રામનો અપરાધ શું છે, શો ગુનો કર્યો છે રામે? એ તો કે કેમ કે રામ ક્યારે પણ કોઈની સાથે કોઈ દિવસ કોઈ એવું વર્તન નથી કર્યું, કોઈ એવી ફરિયાદ નથી કરી કે રામનો કોઈ અપરાધ કે ગુનો હોય, કે રામે કોઈનું અપમાન કરી દીધું હોય, કોઈને સજા કરી હોય. કહું તજી રોષ રામ અપરાધ. બોલ, આ તો દૂધમાંથી પોરા વીણવાના છે? ચોખ્ખા દૂધ ની અંદર હોય પોરા? હા, પાણી ઉમેર્યું હોય તો નીકળે, ભેળસેળ વાળું દૂધ હોય તો પોરો નીકળે, પણ ચોખ્ખા દૂધ ની અંદર. કહું તજી રોષ રામ અપરાધ. કે રામનો કયો દોષ તને જડ્યો? એને એ તો દૂધ, એ તો દૂધ સમાન બિલકુલ પવિત્ર અને નિર્મળ છે. જેની પ્રતિષ્ઠા આખું આખું રાજ્ય આખું અયોધ્યા કહે છે કે રામ જેવો કોઈ સજ્જન નથી, ભલે હજી ઉંમરમાં યુવાન છે, નાનો છે, પણ ઠરેલ છે. સબ કોઈ કહ રામ સુઠી સાધ, સુઠો સુઠો સાઈ, એટલે સુઠો એટલે
સારું
સિંધી શબ્દ છે સુઠ. તો કે છે કે સબ કહ્યું કે હઈ રામ સુઠ, ઘણા સારા અને સજ્જન છે, સાધુ સ્વભાવના છે, એ કોઈનું અપમાન ના કરે, કોઈની સાથે કોઈ ગમે તેવો ઝઘડો પણ, ઝઘડો કરવાની વાત જ ક્યારે, સાધુને વળી કોઈની સાથે ઝઘડો હોય ખરો. તો આખી દુનિયા કહે છે કે રામ તો એક સાધુ સજ્જન છે, અને તારો અપરાધ કયો કરી નાખ્યો, એક અપરાધ જે હોય તો કે, અને એટલું જ નહીં તો સરાહસી કરશે. અરે આજ સુધી તું જ એની પ્રશંસા કરતી હતી તો સરાહસી, ખૂબ એનો એટલા બધા વખાણ કરતી, એટલા બધા વખાણ કરતી કે તારી જીભ નહોતી થાકતી, તો સરાહતી કરસ સ્નેહુ, અને ખૂબ એની સાથે એટલું પ્રશંસા કરતી એમ નહીં, એની સાથે વાલને વાત્સલ્ય પણ એટલું જ આપતી હતી રામને. તો જો ગુનો કરનાર હોય એને વાલ કે વાત્સલ્ય આપી શકાય ખરું? જો કંઈક અપરાધ કરી દીધો હોય, માનું અપમાન કર્યું હોય, કે આજકાલના છોકરાની માફક હામે તડું કે માને, ગમે એમ બોલે માની સામે, તો સૌ તો ફરિયાદ કહેવાય કે આ છોકરું વંઠેલું છે એમ કહેવાય. પણ રામે તો કોઈ દિવસ હરફ સરખો ઉચ્ચાર્યો નથી માની સામે, અને તે તું આટલી બધી પ્રશંસા કરવા વાળી, આટલી બધી પ્રશંસા કરવા વાળી, તું સરાહસી રામ સ્વભાવ, રામના સ્વભાવની, મારો રામ એનો સ્વભાવ કેટલો સરસ, કેટલો સૌમ્ય, કેટલો શાંત, કેટલો જેન્ટલ, જેન્ટલ એટલે કોમળ, કેટલો સરસ સ્વભાવ, આટલો કોમળ સ્વભાવ. અને હવે જયારે તું આ બોલી રહી છું, રામને અયોધ્યામાંથી કાઢી મૂકીને 14 વર્ષ માટે વનમાં ધકેલી રહી છું, મને શંકા લાગે, મને મને આમાં સમજણ પડતી નથી કે તું આ પેલી જ કઈ કહી કે રામની પ્રશંસા કરી અને એને વાત્સલ્યને પ્રેમ આપવા વાળી, એ જ આ કઈ કહી આજે આ બોલે છે, એના મોડે આ શબ્દો હોય જ નહીં ને, કોઈ વિશ્વાસ જ ના કરે. કઈ કઈ આટલી બધી પ્રશંસા કરવા વાળી, રામને આટલો ઊંચકીને છાતીએ લગાડવા વાળી, વાત્સલ્ય આપવા વાળી, જોડને જોડે રાખવા વાળી, સાથે બેસીને એક થાળીમાં ખવડાવે ને ખાય, એક કઈ કઈ તું સરાહસી કરસી સનેહુ અબ સુની મોહી ભયવ સંદેહ. મને આ સાંભળીને સંદેહ થાય છે, આ સ્વાભાવિક છે, કોઈ માણસ બહુ પ્રશંસક હોય, બહુ પ્રશંસક હોય, પછી કઈ એના માટે કોક દિવસ આડું બોલે તો એમાં એના બોલવામાં વિશ્વાસ આવે જ નહીં, એને સમર્પિત થઈ ગયો હોય, અને પછી કે કા તો આવું છે, એટલે ભાઈ તું આવું ના બોલું, સ્વાભાવિક છે, અહીંયા કઈ કઈ નથી બોલતી, તો મંત્રા બોલે છે ને. મહારાજ દશરથજી પોતાની પત્ની તરીકે, પોતાની રાણી તરીકે કઈ કઈ ને ઓળખે છે એના સ્વભાવને, એટલા માટે કહ્યું કે મને સંદેહ થાય છે, કઈ કઈ રાણી આ તારા શબ્દો નથી, તારા મનમાં તારા વિચારમાં આવું ક્યારેય પણ ઉદ્ભવે જ નહીં, હું માનતો નથી, મને વિશ્વાસ નથી. કઈ કઈ ને ઓળખે છે પત્ની પતિ તરીકે, કે મારી પત્ની મારી રાણી આવી હોય જ ના શકે, અને જો કંઈક છે તો આની અંદર ગરબડ છે, એટલા માટે કહ્યું કે મને આની અંદર સંદેહ થાય છે, મોહી ભયવ સંદેહ. તું આજે વરદાન માગી રહી છું, બંને વરદાન માગી રહી છું ને, એમાં કંઈક કોકનો દોરી સંચાર છે, સ્વાભાવિક છે કે પાડોશીએ ચડાવે, ઘરની અંદર એક ઘરની અંદર બિલકુલ શાંતિથી બધા હળી મળીને આનંદથી રહેતા હોય ને, પાડોશીથી સહન ના થાય, કોક સગાથી સહન ના થાય, એ ત્યાં બેઠો બેઠો ફોન કરે જવા દે ને, અને ફોન કરીને એવી હળી કરે, એવી દિવાસળી ચાપે કે જે શાંત ને સુખી ઘર હોય, હળી મળીને રહેતું હોય, એમાં આગ ચાપી, એમ દેવોએ બેઠા બેઠા સરસ્વતીને તૈયાર કરીને સરસ્વતીએ મંત્રાને તૈયાર કરી મંત્રાએ કઈ કઈ કે એટલા માટે કહ્યું અબસુની મોહી ભયવ સંદેહ. આ તારી વાણી નથી, આ તારા શબ્દો હોય જ ના શકે. તું બોલું છું આવું ખોટી વાત છે, આ તું બોલતો નથી, તારા દ્વારા બીજો કોક બોલે છે. જેમ ખભે બંદૂક ફોડી આવે ને, બીજાના ખભા ઉપર બંદૂક મૂકી ફોડી આવે, એમાં દેવોએ મંત્રી અને કૈકેયીના ખભે બંદૂક ફોડી ને પોતે બચી ગયા. પાછા દેવોને કશું ના થયું. જે અપરાધ ને ગુનો થયો લોકોએ જોયું કોને, જે છેડે ચડ્યો એ ચોર, એટલે મંત્રી ને કઈ હાથમાં આવી ગયા. કેટલા વગોવ્યા, કેટલા વગોવ્યા. એટલે દશરથજી તો રાણીને ઓળખે છે કે રાણી વત્સલા, આ તારા શબ્દો નથી, મને સંદેહ ઉત્પન્ન થાય છે, બોલ છે શું આની અંદર, શું આની અંદર કયો મસાલો મીઠું મરચું ન ખાઈ ગયું છે, કોણ નાખી ગયો આ મસાલો, કે આ દશા તારા જ મન ની અંદર, જેમ તને ઓળખું છે મારા પિતા તરીકે મારા પુત્રને હું ઓળખું છું, મેં સાંભળ્યું છે, મેં જોયું છે, મેં લોકોની પાસેથી પણ પ્રશંસા સાંભળી છે કે જાસ સ્વભાવ અરિહી અનુ, જેનો સ્વભાવ રામનો સ્વભાવ, એની સાથે થોડી ઘણી દુશ્મનાવટ રાખવા વાળા પણ એનું ખોટું ના બોલે. કઈ બનાવ બની ગયો હોય કે જવા દે હવે આમ છે, પણ જેનો સ્વભાવ મિત્રને અનુકૂળ તો હોય તો હોય, પણ દુશ્મન વાટ વાળા શત્રુને પણ જેનો સ્વભાવ અનુકૂળ હોય કે આ તો રામ છે, એનો સ્વભાવ મીઠો જ સ્વભાવ હોય, સારો સ્વભાવ હોય. સો કિમી કરહી માતુ પ્રતિ, અરે જે દુશ્મનને આટલી સારી રીતે સાચવતો હોય એના પ્રતિ ક્યારે કુભાવ ના થવા દેતો હોય, એ શું પોતાની માં જેને પ્રેમ આપે, વાત્સલ્ય આપે, જેને પોતાની છાતીએ ચાપે, એ રામ માનું કઈ પણ અણછાતું કરતો હશે ખરો, માનો ગુનો કે અપરાધ કરે ખરો, આ એ રામ નથી. રામના પિતા તરીકે મારા દીકરાને હું ઓળખું છું. જાસુ સ્વભાવ અરી અનુકૂલા, સો કિમી કરહી માત પ્રતિકૂલા. તું જે વરદાન આપું છું તે જે માગ્યા, રામને જે સજા કરી રહી છો, એ સજા કોઈક મોટો ગુનો થયો હોય ત્યારે ઘરની બહાર છોકરાને ક્યારે કાઢી મુકાય, વધારે ખોટું કર્યું હોય ઇજ્જત ઉપર, જયારે પોતાની ખાનદાની ઉપર કઈક ડાઘ લાગવાનો હોય ત્યારે નીકળ હવે મારા ઘરમાં ના જોઈએ, ફરી પગ ના જોઈએ ને, આ પગલું ભર્યું કેમ એને, હવે મારા ઘરમાં નહીં એમ કહી દે, બેસવાય ના દે આ જીવનભર. તો રામે કયો એવો અપરાધ કે ગુનો કર્યો કે તું આજે એને વનમાં મોકલી રહી છો, મને સમજાતું નથી, એનો ખુલાસો તું આપ.